આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. અમદાવાદમાં આજથી અખિલ ભારતીય કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન યોજાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની આગેવાનીમાં રાજ્યમાં આજથી 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયું ઉજવાશે. ખેતી નિયામકની કચેરીએ હીટવેવથી પાકના રક્ષણ સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી અને રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો. કંડલામાં 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. શ્રી પટેલ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે. ઉપરાંત મુખ્યમંત્રી પરિક્રમાવાસીઓ સાથે સંવાદ પણ કરશે અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા માર્ગમાં સુવિધાઓ ઉભી કરાઈ છે. અમદાવાદમાં આજથી અખિલ ભારતીય કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન યોજાશે. સત્તાવાર યાદી મુજબ શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મારકમાં આજે સવારે 11:30 વાગે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક યોજાશે, જેમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ કાર્યકારિણીના સભ્યો, વિધાનસભા દળના નેતાઓ આવશે. 5:00 વાગે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે અને 7:00 વાગે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આવતીકાલે 9:15 વાગે સાબરમતીના કિનારે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આજે સવારે કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ અમદાવાદ પહોંચશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની આગેવાની હેઠળ આજથી 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયું 2025 ઉજવાશે. આ દરમિયાન પોષણ વ્યવસ્થાપન, તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન જેવા વિવિધ 5 ક્ષેત્રમાં પોષણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
પોષણ પખવાડિયાનો મુખ્ય ઉદ્દેશ દેશને પોષણયુક્ત બનાવવાનો છે. આ વર્ષના પોષણ પખવાડિયા 2025 માટે કુલ 5 મુખ્ય ક્ષેત્ર નક્કી કરાયા છે, જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ 1000 દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ ફેલાવવી જેવા વિષયો પર કામગીરી કરાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી.
ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈ દ્વારા 10-12 એપ્રિલ દરમિયાન વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન કરાયું છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાનારા આ એક્સપોનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. ગેટ 2025ની વિષયવસ્તુ ગુજરાતનો લક્ષ્યાંક વૈશ્વિક મહત્વાકાંક્ષા છે, જે વર્ષ 2047 સુધીમાં દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ પ્રતિબદ્ધ છે. આ અંગે જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે માહિતી આપી.
રિન્યુએબલ એનર્જીનો સબ્જેક્ટ કવર કર્યો છે, જેમાં 35 પાર્ટિસિપન્ટ. આઈટીમાં એઆઈ કવર કરેલું છે, જેમાં 45 સ્ટાર્ટઅપ્સ કવર કર્યા છે, જેમાં 25 વિમન એન્ટરપ્રેન્યોર્સને અમે પ્રાધાન્ય આપ્યું છે. વિમન એન્ટરપ્રેન્યોરમાં 15 યુટિલિટીમાં 40 સ્ટોલ છે. હેલ્થ ખૂબ અગત્યની સબ્જેક્ટ છે, એને માટે 10 સ્ટોલ છે. રિયલ એસ્ટેટના 10 સ્ટોલ છે. આ રીતે લગભગ 300 સ્ટોલ્સની આસપાસ છે.
પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના ભાગરૂપે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા 30 સપ્ટેમ્બર સુધી મોડેલ સોલર વિલેજ સ્પર્ધા અમલી બની છે, જે અંતર્ગત કચ્છમાં 29, રાજકોટમાં 27, અમરેલીમાં 21 અને ભાવનગરમાં 29 મળીને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં 244 ગામોની નોંધણી કરાઈ છે. આ યોજના હેઠળ વધુને વધુ લોકો સોલર રૂફટોપ લગાવે તે માટે દરેક ગામમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાશે. વધુમાં વધુ સૌર ઉર્જા ઉત્પાદન કરતા ગામને કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધાના સશક્ત અમલીકરણ દ્વારા માત્ર શહેરો જ નહીં પરંતુ ગામના લોકો પણ સોલર રૂફટોપ લગાવે અને તેના માધ્યમથી ગ્રીન એનર્જી ઉત્પાદનમાં અગ્રેસર ભૂમિકા ભજવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટની ઘટનાને પગલે અન્ય શહેરોમાં જોખમી એકમો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં કુલ 213 જોખમી એકમો મળી આવ્યા છે, જે પૈકી 27 અતિ જોખમી એકમો હોવાનું સાબિત થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ આ અંગેના સર્વે બાદ જોખમી એકમોને નોટિસ પાઠવી છે. આગામી સમયમાં સીલ મારવાની પ્રક્રિયા તેમજ જરૂર પડે તો ડિમોલેશન કરવાનો નિર્ણય લેવામાં આવશે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે વધુ માહિતી આપી.
આપણે જાણીએ છીએ કે આગ લાગવાની દુઃખદ ઘટના અત્યારે બની રહી છે. તે રાજ્ય સરકારની ઘટનાઓ ફરી ના બને એ માટે ગાઈડલાઈન જારી કરી છે અને આ ગાઈડલાઈનને અનુસરીને ઘણી બધી મહાનગરપાલિકાઓમાં અત્યારે આ ફરી ઘટના ન બને એવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને આ માટે અમે સર્વે કરાવ્યો. એમાં 213 જગ્યાએ અમે નોટિસ આપી છે અને એમાંથી જે 27 જગ્યાએ અમને વધારે ગંભીર દેખાયું ત્યાં અમે સૂચના કરી છે કે જો આ જગ્યા ખાલી નહીં કરવામાં આવે તો અમે એને સીલ પણ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નારાયણ સરોવર ખાતે આજે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યના પવિત્ર યાત્રાધામમાં સમાવિષ્ટ નારાયણ સરોવર ખાતે 1.17 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેશનનું લોકાર્પણ કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં કરાશે. ડાંગ જિલ્લાના લવચાલી અને કસાડબારી ખાતે અંદાજે 6.96 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું. આમાં સુબીર તાલુકાના સુબીર, લવચાલી, કસાડબારી, મહાલ અને ઇસખંડી રોડનો સમાવેશ થાય છે. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામે 7.59 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત થનારા હાઈ લેવલ બ્રિજ અને રોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું. પાટણમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવામાં આવે તેવી માંગ ક્રીડા ભારતી સંસ્થા દ્વારા કરાઈ છે. હાલમાં રાજ્યમાં ખેલ સહાયકો હંગામી ધોરણે ભરતી કરાઈ રહી છે. અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે 20 એપ્રિલે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે સંમેલન યોજાશે. આ સંમેલનમાં નિવૃત્તિ પછીના લાભો, ફરિયાદોના નિરાકરણ, દસ્તાવેજીકરણમાં થતી વિસંગતતાઓને દૂર કરવા સહિતની માહિતી પૂરી પડાશે. ખેતી નિયામકની કચેરીએ હીટવેવથી પાકના રક્ષણ સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ વહેલી સવારે અને સાંજના સમયે ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા, પાકના અવશેષોને માટી વડે આચ્છાદન કરવું, પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નિંદણ ન કરવું, પશુઓને છાયણામાં રાખવા તેમજ વારંવાર પાણી આપવું જેવા પગલાં આ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે કચ્છમાં હીટવેવને લઈને રેડ એલર્ટ યથાવત રાખ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ 4 દિવસ હીટવેવની આગાહી છે. આગામી 3 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. ત્યારબાદ 2-4 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. 10 એપ્રિલ સુધી તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે. કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રોમાં 9 એપ્રિલ સુધી હીટવેવ યથાવત રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે ગઈકાલે કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા આયોજિત અસ્મિતા ખેલો ઇન્ડિયા રાષ્ટ્રીય વુશુ લીગ સ્પર્ધા 2025નું ગઈકાલે સમાપન થયું. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી જુનિયર અને સબ જુનિયર કેટેગરીના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. ત્રિપુરાના રાજ્યપાલ એન ઇન્દ્રસેના રેડ્ડીએ મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી. દરમિયાન તેઓ સૂર્યમંદિરના ખગોળીય અને વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વથી અભિભૂત થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. અમદાવાદમાં આજથી અખિલ ભારતીય કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન યોજાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની આગેવાનીમાં રાજ્યમાં આજથી 22 એપ્રિલ સુધી પોષણ પખવાડિયું ઉજવાશે. ખેતી નિયામકની કચેરીએ હીટવેવથી પાકના રક્ષણ સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી અને રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો. કંડલામાં 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અમારા રાષ્ટ્રીય સમાચાર આપ સવારે 7:45 સાંભળી શકશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.